continue SM Chandrasekhar. Honorable.
Karukark Sabha Sabhatmani. Shishamba me para sabaha khaldami manisa. Abhidanwa palat tola tiyana gramiya samvardhane vishala vasen ena hitla diyenu. Danata palat hayaka andukara varunge palanaya pamanak tibenne enisa me wenakota paripalana katayutu saha samvardhana katayutu adapana vela tiyenawa kiyana eka api aluthen kiyanna awashya naha. Insa api kiyanne me vidihata me palasabaha kaldaanda katayutu kirima nisa meken prashna walata mula deela tiyenne ape rate saamaanya janathawa dan palasabahawa gattama palasabaha balathara anuwa samvardhane gattama samvardhana katayutu karenda amaathyansa thiyenawa visheshama මම උදාහරණයක් හැටර ගත්තම උතුරුමැද පළාත් සභාවේ සෞඛ්‍ය කටයුතු කරන්නේ රෝහල් දෙකක් ඇරෙන්න සියලුම රෝහල් පළාත් සභාවට අයිති. පොළොන්නරුව තියෙන දිස්ත්‍රික්කයේ තියෙන මහ රෝහලත් ඒ වගේ අනුරාධපුරයේ මහ රෝහලත් ඇරෙන්න සියලුම රෝහල් තියෙන්නේ පළාත් සභාව යටතේ. පළාත් සභාව පාලනය යටතේ කරන්නේ. අධ්‍යාපනය ගත්තම උතුරුමැද පළාත උදාහරණයක් හැටියට ගත්තම මධ්‍යම මහාවිද්‍යාල හයක් පමණ ඇරෙන්න සියලුම පාසල් තියෙන පළාත් සභාවලට
රග බාරසූරිය බිල් ටේක් දැච
සලා ප්‍රකාශ කරා මේ පළාත් සභාවේ මේ 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 පාර්ලිමේන්තුවේ ඉන්න බහුතරය පළාත් සභාවෙන් ආවේ මන්ත්‍රීවරු ඉන්නේ අතේසෝ දැන් මූලාසනට ආවෙත් පළාත් සභාවේ ඉඳලා පාර්ලිමේන්තුවට ආව මන්ත්‍රීවරේ ඉතින් ඒ ඒ ඒ නිසා අපි මේ හැම පැත්තම බලන්න ඕනේ මේ පළාත් සභා ඡන්දය කල් දාන එක නම් පහසුයි මගාරණ එකත් පහසුයි නමුත් මේකෙන් වෙන හානිය දැන් බලපුවම වාරි මාර්ග කටයුතු ගත්තම පළාතේ ප්‍රධාන වැව් කිහිපයක් කරන්න සියලුම වාරි මාර්ග තියෙන පළාත් සභාවට දැන් බලන්න දැන් මේ 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 අර මොකද සේනා දලඹුවාගේ ප්‍රශ්නේ ඇවිල්ලා තියෙනවා දැන් උතුරුමැද මම උදාහරණයක් ගත්තම පළාත් සභාවේ කුසිකර්ම අමාත්‍යංශයක් තියෙනවා ඒකේ නිලධාරීවරු ඉන්නවා පරිවේශකයෝ නොඑක ආකාරයෙන් නිලධාරී ඉන්නවා මේගොල්ලොන්ට තිබුණා මේ පළාත් සභාවේ කුසිකර්ම අමාත්‍යංශයේ ඇමතිවරයා යටද ක්‍රියාත්මක වුණා නම් මේකටත් යම්කිසි පිළියමක් යොදන්න තිබුණා අදා කර්මන්නේ වෙලා කෘෂිකර්ම ඇමතිවරයෙකුත් නැහැ අමාත්‍යංශයේ වැඩකුත් නැහැ ඈ මේ ඔක්කොම ආණ්ඩුකාරයාට කරන්නත් බැහැ ඒ වගේම ඒ තොරතුරු එන්නේත් නැහැ මේක තනිකර නිලධාරී පාලනයක් බවට පත් වෙලා තියෙනවා ඉතින් මේ 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 තව එකක් තමයි උතුරු මැද මම උදාහරණ තව ගත්තොත් වකුගඩු රෝගේ විශාල වශයෙන් පැතිරෙන ප්‍රදේශයක් මේ වකුගඩු රෝගීන්ට ආධාර උපකාර දෙන්න තිබුණා සමාජ සේවා අමාත්‍යංශයෙන් අද සමාජ සේවා අමාත්‍යංශයේ අක්‍රමණ්‍යයි අද වකුගඩු රෝගීන්ට උදව් කරන්න විදිහක් නැහැ ඉතින් මේ වාගේ මේ පළාත් දා වුරු ගිය 2017 සැප්තැම්බර් මාසේ තමයි උතුරුමැද ඇතුළු පළාත් සභා තුන විසිරුණේ එතකොට ඉස්ලාම මේ පළාත් සභා තුනේ මැතිවරණ තිබ්බේ 2012යි දැන් මේක 2019 දැන් අවුරුදු 7කින් මැතිවරණ නැහැ මේ විදිහට බලපුවම අවුරුදු 7කින් මැතිවරණ නැහැ මේ පළාත් සභාව තුන තුල ඉතින් අපි මේ මේ විදිහට මේ මැතිවරණ කල් දැමීම තාම ජනතා විරෝධී සර්වජන ඡන්දයිතිර කරන පාරක් මොකද ජනාධිපතිතුමාගේ ජනාධිපති පාර්ලිමේන්තුව පළාත් සභාව තහ පළාත් පාලනිකන මේ ආයතන හතර තම අපේ රටේ ක්‍රියාත්මක කරන මහජන යා තෝරන ආයතන. ඒකෙන් වැඩිපුරම 75%ක් සංවර්ධන කටයුතුත් පරිපාලන කටයුතු කරන පළාත් සභාව අකර්මණ්‍ය කරයි කියන්නේ ඒ රටේ සංවර්ධනයේ පළාතේ දැන් රටේ පළාත් සභා නමෙන් හයක් දැන් අකර්මණ්‍ය වෙලා දැන් අප්‍රේල් මාසේ වෙනකොට තව දෙකක් ලබන සැප්තැම්බර් වෙනකොට තව එකක් ඒතකොට මේ රජය කියන්නේ එක දවසේ මැතිවරණ තියන්න එක දවසේ එක තියන්නවලු මේ පළාත් සභාව කොහොමද මැතිවරණය මේ මැතිවර පටන් ගත්ත 1987 පළාත් සභා ක්‍රමේ ගෙනාවු වෙලාවේ ජේ ආර් ජයවර්ධන හිටපු ජනාධිපතිතුමාවත් මට මතකයි හැටියට තුන් පාරකට තමයි පළාත් සභා තිබ්බේ රට තුනකට බෙදලා එතකොට මේක මේ මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමා මේ වාසියට කාලෙන් කාලෙට මේ ඡන්ද තිබ්බයි කියන ඒ වගේ චෝදනාවකුත් එල්ල කරනවා ඒක අමූලික අසත්‍ය චෝදනාවක් මේ පටන් ගත්තෙම පළාත් සභා ක්‍රමේ එක දවසේ තියලා නෙමෙයි ඉතින් එක දවසේ පළාත් සභාව තියන්න ඕන නම් මම හිතේ ජනාධිපතිතුමා ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ පළාත් සභාව මහමැතිවරු 3 දෙනෙක් ඉන්නේ එතකොට මහමැතිවරු 3 දෙනාට පුළුවන් යෝජනාකරන මේ තුනත් අපි විසිරුවලා නැහැ එක දවසේ තියමු කියලා සමහර විට ඒක දෙන්න ගන්න පුළුවන් වෙයි ඊට වඩා සාධාරණයක් තමයි අවුරුදු එකහමාරක් පළාත් සභාව තුනක් කල් දාලා තිබීම ඒ වගේම දැන් මාස 4ක් තව පළාත් සභාව තුනක් අර පළාත් සභාව තුනක කාලේ අප්‍රේල් මාසේ කියන දා මාස 3යි. සැප්තැම්බර් මාසෙට තව මාස 6-7ක් තියෙනවා. ඉතින් අපිට එකඟ වුණොත් ඒ ටිකත් එක දවසෙම පළාත් සභා මැතිවරණේ තියෙනවා නම් ඒ ටිකත් විසුරුවා හැරෙන්න කියලා කැමැත්ත අනුව ඒ තමයි සාධාරණම ක්‍රමය. මොකද මේක අපි පළාත් සභාව උතුරුමැද පළාත් සභාව තුළ ජීවත් වෙන මහජන නියෝජිතයෙක් හැටියට මම දන්නවා ඒ උතුරුමැද පළාතේ අද වෙලා තියෙන මේ මේ හානිය මේ පළාත් සභා ඡන්දේ කල් දැමීම නිසා ඒ නිසා ඒ වගේම අපි විශේෂයෙන්ම බලනවා දැන් උතුරේ පළාත් සභා අපි ඒ උතුරු මැද සහ උතුර කියන්නේ යාබද පළාත් සභාව අපිත් එක්ක දේශපාලන සම්බන්ධකම් නැවු සම්බන්ධකම් තියෙන පළාතක් දේශපාලන කටයුතු වලටත් අපි යනවා ඒ වෙලාවේ උතුරේ සාමාන්‍ය ජනතාව උතුරේ මන්ත්‍රීවරු නෙමෙයි සාමාන්‍ය ජනතාව කියන්නේ මේ පළාත් සභාව තිබුණ කාලෙත් හැබැයි ඉතින් හරියාකාරව පළාත් සභාවට දුන්න මුදල් වියදම් කරලා නැහැ. විග්නේශරං මහමැතිවරයා සහ TNA සමුදහානේ අතර ලොකු බෙදීමක් ආරවුලක් තියෙනවා. ඉතින් ඒ ඇරෙන්න මේ පළාත් සභාව අකර්මණ්‍ය වීමෙන් ඒගොල්ලෝ කිසිම දෙයක් කතා කරන්න කෙනෙක් නැහැ. අද කරුණු ඉදිරිපත් කරන්න කෙනෙක් නැහැ. කියන දුක් ගැනවිල්ල උතුරෙත් තියෙනවා. උතුරු නැගෙනහිර සඳහා තමයි මේ පළාත් සභාව ඇති කරේ. ඉතින් උතුරු නැගෙනහිරත් අද විසිරුවලා උතුරත් විසිර වෙලා ඒ දෙකේම නැහැ එදා රජීව් ගාන්ධි අගමැතිවරයයි ඒ වගේම ජේ ආර් ජයවර්ධන ජනාධිපතිතුමයි දෙන්නම උතුරු නැගෙනහිරට විසිරුණු හැටියට තමයි මේ ගෙනාවේ අද උතුරේ ඡන්දේ නැහැ නැගෙනහිරත් ඡන්දේ නැහැ ඒ පළාත් දෙකෙත් නැහැ ඉතින් ඒ නිසා මේක මේ ඡන්ද කල් දාන එක නම් ලේසි අපි දැක්ක පළාත් පාලන ඡන්දෙත් කල් දාලා 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 අපි පෙළපාලි ගිහිල්ලා පිකටින් කරලා මැතිවර කොමසාරිස් සභාපති කොමසමේ සභාපතිතුමා හම්බෙන්න ගියා 10-15 වතාවක් ගිහිල්ලා මැතිවරණේ තිබ්බා මැතිවරණෙන් ආණ්ඩුව පරාදයි ඉතින් ඒ මේ මැතිවරණ කල් දැමීම මැතිවරණ ඡන්ද ආණ්ඩුවේ සෞඛ්‍යයටත් හොඳ නැහැ ඒ වගේම ප්‍රජාතන්ත්‍රවාදී කියන සෞඛ්‍යයටත් හොඳ නැහැ කියන එක අපි කවුරුත් දන්නා කාරණයක්. අපි දන්නවා එක අවස්ථාවක මැතිවරණ කල් දැමීම නිසා එදා 1989 ජනමත විචාරණයකට ගිය නිසා මහමැතිවරණය නොසියා රටේ ජනතාව ඡන්දේ ගැන තියෙන විශ්වාසය නැති වෙලා මේ රටේ ඇති වුණ විපත්ති අපි කවුරුත් දන්නා කාරණයක්. ඉතින් ඒ වගේ තමයි මේ මැතිවරණ කල් දැමීම නිසා මැතිවරණ ගැන විශ්වාසයක් නැති වෙනවා. දැන් මැතිවරණ කොමසාරිස්තුමා කියනවා මැතිවරණ
මන්ත්‍රීතුමා
මේ කියන්නේ මේ ඡන්දදායකයෝ
තව විනාඩියක් තියෙනවා.
තව මේ ඡන්දදායකෝ ලියාපදිංචි වෙන්නේ නැල්ලු ඡන්ද සඳහා. ලියාපදිංචි වෙන්නේ නැහැ නේ නං. ඡන්දයක් නැත්නම් ලියාපදිංචි වෙන්නේ මොකටද ඡන්දදායකයෝ? අද ඡන්දදායකයෝ මග අරනවා. ඡන්ද ලියන්නේ නැතුව. ඡන්ද කොලේ පුරවන්නේ නැහැ. බලෙන් අද ඡන්දදායකයෝ බවට පත් කරා ගන්න වෙලා තියෙනවා. ඉතින් ඒ නිසා අපි දැන් මැතිවරණ කොමසාරි කොමසමේ සභාපතිතුමත් කියනවා එතුමා ඇත්තරම ප්‍රජාතන්ත්‍රවාදී ඡන්දේ තියන්න ඕනේ ප්‍රජාතන්ත්‍රවාදී ආරක්ෂා කරා ගන්න ඕනේ කියා තැනින් තැන කිකියා යනවා. ඒ වගේම අපි දැක්ක පාර්ලිමේන්තුව විසුරුආහාර අවස්ථාවේ කොමිෂමේ සමාජිකයෙක් ගියා ඡන්දේ තියන්න එපයි කියලා. දැන් දැතිවරණ කොමිෂමේ සභාපතිතුමා කියනවා කවුරු හරි මේකේ අර ගෙජ්ජිය වදින්ද කෙනෙක් ගියොත් හොඳයි කියලා. මම යෝජනා කරනවා එතුමාට. එතුමාගේ කොමිෂමේ කෙනෙක් තමයි ගෙජ්ජිය වදින්ද ගියේ පාර්ලිමේන්තු මැතිවරණේ තියන්න එපයි කියලා. ඒ වගේම එතුමාට අපි යෝජනා කරනවා ඔබතුමාලා කවුරු හරි ගිහිල්ලා මේ ගෙජ්ජිය වදින්ද පළාත් සභා මැතිවරණේ තියන්න කියලා. මැතිවරණේ කල් දාන්න නෑ, මැතිවරණේ තියන්න. මානව හිමිකම් මැතිවරණේ තියෙන එක මානව හිමිකම් උල්ලංඝනය කිරීමක් කියලා අද උසාවියට ගියේ. අද මැතිවරණය නොතියෙන එක, ඡන්දදායකයාගේ අයිතිය නැති වෙලා තියෙන එක ගැන තමයි අද අපි උසාවියන්ට කියන්නේ. ඒ වගේම විශේෂයෙන්ම අපි මේ වෙනකොට සාකච්ඡා කරන්න යනවා
අවසන් කරන්න
මේ පාර්ලිමේන්තු මේ පළාත් සභාව මැතිවරණය තවත් කල් දැම්මුත් අපි ශ්‍රේෂ්ඨාධිකරණයේ උසාවියේ පිහිට පතන්න යන්න බලාපොරොත්තු වෙන එතෙන්ද යන්න ඉස්සර වෙලා මම ඉල්ලා සිටිනවා අද දිනේ විෂය භාර ඇමැතිවරයා මේ සඳහා ප්‍රකාශයක් කරන්න පළාත් සභාව මැතිවරණය තියන්න කියලා. ඒකයි ප්‍රජාතන්ත්‍රවාදී ආරක්ෂා වෙන්නේ එහෙමයි. කථානායකතුමත් ප්‍රජාතන්ත්‍රවාදී ගැන බොහොම ඉහලින් කතා කරා, ක්‍රියා කළා. ඈ එහෙමනම් මේකත් ක්‍රියාත්මක කරන්න කියලා මම කථානායකතුමාට ඉල්ලා සිටිනවා. බොහොම ස්තුතියි.
ඔනරබල් ඩග්ලස් දේවානන්ද
நன்றி. குழுக்களுக்கு தலைமை தாங்குகின்ற கௌரவ உறுப்பினர் அவர்களே, இன்றைய தினம் மாகாண சபைகளுக்கான தேர்தலை நடத்துவதை வலியுறுத்துகின்ற சபை ஒத்திவைப்பு வேலை விவாதத்தில் கலந்து கொண்டு எனது கருத்துக்களையும் பதிவு செய்து கொள்வதற்கு வழங்கிய வாய்ப்புக்கு முதல் எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். மாகாண சபைகளுக்கான தேர்தலை உடனடியாக நடத்தாமை தொடர்பில் நாடாளுமன்றத்தின் கடந்த முதலாவது அமர்வில் விடயத்துக்கு பொறுப்பான அமைச்சரிடம் நான் ஒரு கேள்வியினை முன்வைத்துள்ளேன். அதற்கு உடனடியாக பதில் கிடைக்கவில்லை. உடனடி பதில் கிடைக்காமையானது மாகாண சபைகளுக்கான தேர்தலை நடத்தாமல் மேலும் இழுத்தடிப்புகள் இடம்பெறுமோ என்ற சந்தேகத்தை எமது மக்களிடம் ஏற்படுத்தி இருக்கின்றது. இத்தகையதொரு நிலையில் நாட்டுக்கு முக்கியமான ஒரு விடயத்தை கௌரவ நாடாளுமன்ற உறுப்பினர் டலசலபெருமா அவர்கள் இன்று இந்த சபைக்கு கொண்டு வந்திருப்பது தொடர்பில் அவருக்கு எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். இந்த நாட்டில் தமிழ் பேசுகின்ற மக்களுக்கு கிடைக்க வேண்டிய உரிமைகளை கோரி சாத்வீக வழியிலான போராட்டங்களை முன்னெடுத்திருந்த நிலையில் அத்தகைய சாத்வீக போராட்டங்கள் யாவும் பேரினவாத சிந்தனைகளாலும் சுயலாப தமிழ் அரசியல்வாதிகளின் செயல்பாடுகளாலும் தோல்வி கண்டிருந்த நிலையிலேயே ஓர் ஆயுதமேந்திய போராட்டத்தின்பால் தள்ளப்பட்டிருந்தோம். ஆயுதம் தாங்கிய போராட்டம் என்பது அப்போதைக்கு இந்த நாட்டுக்கு புதியதொரு விடயமல்ல என்ற போதிலும் எமது மக்களின் உரிமைகளை பெறுவதற்கு வேறு வழிகளின்றி நிலையிலேயே அதனை தேர்ந்தெடுக்க வேண்டிய நிலைமை ஏற்பட்டது. அதற்கான தேவை அப்போது இருந்தது. அந்த ஆயுதம் தாங்கிய போராட்டத்தின் பெறுபகராகவே பயன்மூண்டா திருத்த சட்டத்தின் ஊடான மாகாண சபை முறைமை எமது மக்களுக்கு கிடைத்தது. அதன் பின்னர் ஆயுதம் தாங்கிய போராட்டம் தேவையற்றது என்பதே எமது நிலைப்பாடாகும். எனினும் துரவஸ்தவசமாக அந்த ஆயுதம் தாங்கிய போராட்டம் திசைமாறி பயணித்து ஒரு பயங்கரவாத உரிவினை முழுமையாக தன்னகத்தை கொண்டு எமது மக்களை முள்ளிவாய்க்கால் வரையில் தள்ளிவிட்டு ஏராளமான அழிவுகளுக்கு வித்திட்ட விட்டது. அது மட்டுமன்றி இந்த நாட்டில் இன மத பேதங்கள் இன்றியும் இன மத பேதங்கள் பார்த்தும் பலர் கொல்லப்பட்டும் பல அழிவுகள் ஏற்படுத்தப்பட்டும் 2009 அந்த அழிவு யுத்தம் முடிவுக்கு கொண்டு வரப்பட்டது. மாகாண முறைமையை எடுத்துக்கொண்டால் எந்த மக்களுக்கான உரிமைகளை பெற்றுக் கொடுப்பதற்கும் எந்த மக்களுக்கான அதிகாரங்களை பயிர்வதற்கும் எந்த மக்களின் பிரச்சனைகளை தீர்ப்பதற்கும் முன்னுரிமை வழங்கப்பட்டு மாநிலசபை முறைமை கொண்டு வரப்பட்டதோ அந்த மக்கள் வாழ்கின்ற மாகாணங்கள் தவிர்ந்து நாட்டின் ஏனைய மாகாணங்கள் அந்த முறைமையால் போதிய நன்மைகளை அடைந்தன அடைந்தும் வருகின்றன. ஆரம்பத்தில் வடக்கு மாகாணத்தையும் கிழக்கு மாகாணத்தையும் இணைத்து வழங்கப்பட்டிருந்த மாகாண சபையினை புலிகள் இயக்க தரப்பினர் தங்களது சுயலாப காரணமாக நிராகரித்து விட்டனர். அதன் பின்னர் அந்த மாகாண சபையை ஏற்றுக்கொண்டிருந்த தமிழ் தரப்பினர் அதனை குட்டிச்சுவராக்கி குதூகலித்து கழித்தனர். குறிப்பாக அது ஒரு வாடி வீடு என நினைத்தே அதன் ஆட்சியாளர்கள் செயல்பட்டனர். வடக்கு மாகாணமும் கிழக்கு மாகாணமும் பிரிக்கப்பட்டதன் பின்னர் கிழக்கு மாகாணம் ஓரளவுக்கு நன்மைகளை மாகாண சபையின் வாயிலாக கண்டுள்ள போதிலும் வடக்கு மாகாணம் இந்த நாட்டில் மிகவும் பின்தங்கிய நிலைக்கு இப்பொழுது தள்ளப்பட்டுள்ளது. கல்வியில், விளையாட்டுத்துறையில், சுகாதார வசதிகளில், ஏனைய அபிவிருத்திகளில் இந்த நாட்டில் 9வது இடத்தையும் வறுமையில், வேலை வாய்ப்புகள் இன்மையில், மக்களது வாழ்வாதார வசதிகள் இன்மையில் 1வது இடத்தையும் வகிக்கின்ற சாதனையை அது நிகழ்த்தி கொண்டிருக்கின்றது. எதற்காக மாநிலசபை தேர்தலில் போட்டியிட்டோம், எதற்காக மக்களுக்கு பொய்யான வாக்குறுதிகளை வழங்கி அத்தகைய தேர்தலில் வென்றோம், எதற்காக மாநிலசபையின் கதிரைகளில் 5 வருடங்கள் அமர்ந்திருந்தோம் என எதுவுமே தெரியாதவர்களாக அதன் கடந்த கால ஆட்சியாளர்களும் கலைந்து போய்விட்டார்கள். கடந்த 5 ஆண்டுகளாக வடக்கு மாகாண சபையில் ஆட்சி என்ன ஒன்று நடந்ததா என்பதை எமது மக்கள் உணர்ந்து கொள்வதற்கு ஏதுவாக எதுவுமே எமது மக்களுக்கென செயல்படுத்தப்பட்டிருக்கவில்லை. இப்போது எமது மக்கள் மத்தியில் தீவிரமான விழிப்புணர்வுகள் தோன்றியிருக்கின்றன. அதாவது எமது மக்களது அடிப்படை அன்றாட பிரச்சனைகளை தீர்த்து தருகின்ற அபிவிருத்திகளை முன்னெடுக்கின்ற அரசியல் உரிமைகளை பெற்றுத்தருகின்ற முயற்சியும் விருப்பமும் ஆளுமையும் கொண்ட இதுவரை கால செயல்பாட்டு அரசியலில் எமது மக்களின் பிரச்சனைகளை தீர்த்துள்ள, தேவைகளை நிறைவேற்றியுள்ள, எமது மக்களின் உரிமைகளுக்காக நடைமுறை சாத்தியமான முறையில் உழைக்கின்ற தரப்பினர் வசம் வடக்கு கிழக்கு மாகாண சபைகள் ஒப்படைப்பதற்கு எமது மக்கள் எதிர்பார்ப்பு கொண்டுள்ளனர். இந்த மாகாண சபை முறைமையை எமது மக்களுக்கு கிடைத்த பொன்னான வாய்ப்பாக கருதுகின்ற நாங்கள் மாகாண சபைகள் முறைமை ஏற்படுத்தப்பட்டதன் பின்னர் ஆயுதம் ஏந்திய போராட்டத்தை கைவிட்டு ஜனநாயக வழிமுறை மீது நம்பிக்கை வைத்து இந்த வழிமுறை மூலமாக எமது மக்களின் பிரச்சனைகளை தீர்க்க முடியும் என்கின்ற அபிலாசையுடன் தேசிய அரசியல் நீரோட்டத்திற்குள் வந்தவர்கள். அது மட்டுமல்ல, நாடாளுமன்ற ஜனநாயகத்தின் ஊடாகவும் மாகாண சபைகளின் ஊடாகவும் எமது மக்களின் பிரச்சனைகளை தீர்க்க முடியும் என்கின்ற நம்பிக்கையை தமிழ் அரசியல் களத்தில் முதன்முறையாக விதைத்தவர்கள் நாங்கள்தான். அதே நேரம் தமிழ் இயக்கங்களுக்கு உள்ளேயும் இயக்கங்களுக்கு இடையேயும் ஏற்பட்டிருந்த பிரச்சனைகளை தீர்ப்பதற்கு கையாண்டிருந்த வன்முறைகள், சகோதர படுகொலைகள் காரணமாகவும் ஆயுத போராட்டத்தை நாங்கள் கைவிடும் நிலைப்பாட்டுக்கு வந்திருந்தோம். இன்றும் கூட நாடாளுமன்றத்தை பிரதிநிதித்துவப்படுத்துகின்ற தமிழ் தரப்பு உறுப்பினர்களுக்கு எமது ஆயுதமேந்திய போராட்டத்துடன் நேரடியான பங்களிப்புகள் இல்லாவிட்டாலும் இதனை அவர்கள் விளங்கிக் கொள்வார்கள் என நினைக்கிறேன். எனவே மாகாண சபை முறைமையை எமது மக்களின் நலன் கருதிய சபையாக செயல்படுத்த வேண்டும் என்கின்ற விருப்பமும் தேவை ஆளுமை என்பன எமது மக்களுக்கு இருக்கின்றன. மக்களை மறந்துவிட்டு வரும் பதவிகளுக்காகவும் சலுகைகளுக்காகவும் வடக்கு மாகாண சபையை ஆண்ட காலம் மலையேறி போய்விட்டது. இனி எமது மக்களுக்காக வடக்கு கிழக்கு மாகாண சபை இயங்க வேண்டும். எமது மக்கள் விரும்புகின்ற பிரதிநிதிகளால் அது இயங்க வேண்டும். தற்போதைய நிலையில் நாட்டில் சப்ரமுவா மாகாணம், வடமத்திய மற்றும் கிழக்கு ஆகிய மூன்று மாகாண சபைகளின் தேர்தலை நடத்தாது சுமார் 1.5 வருட காலம் கழிந்துள்ளது. வடக்கு, வடமேல் மற்றும் மத்திய மாகாண சபைகளின் உத்தியோகபூர்வ ஆட்சிக்காலம் முடிவடைந்து சுமார் 3 மாதங்கள் ஆகிவிட்டுள்ளன. மேல் மாகாணம் மற்றும் உவா மாகாணம் தென் மாகாணங்களின் காலமும் வெகு விரைவில் பூர்த்தியடைய இருக்கின்றன. எனவே மாகாண சபைகளுக்கான தேர்தலை துரிதமாக நடத்த வேண்டியதன் தேவை இன்று மிக முக்கியமானதாக கருதப்படுகின்றது. எனவே மாகாண சபை தேர்தல்கள் திருத்த சட்டம் கொண்டுவரப்பட்டு ஏற்படுத்தப்பட்டிருந்த தாமதங்களின் பின்னர் இந்த நாடாளுமன்றத்தை பிரதிநிதித்துவப்படுத்துகின்ற அனைத்து கட்சிகளும் விரைவில் மாகாண சபைகளுக்கான தேர்தலை நடத்த வேண்டும் என்பதை வலியுறுத்தி வருகின்றன. இதற்கிடையில் புதிய அரசியல் ஜாப்பு என்கின்ற ஒரு வரைவு நாடாளுமன்றத்தில் சமர்ப்பிக்கப்பட்டு
உதாசன பேன கரு வந்தித்துமணி தேங் மெத்துமல்ல பலாசபாவகன குடா கதா கருணா தேங் பலாசபாவகன யோஜனா வந்தித்துமா மீ பார்லிமெண்ட் தேங் கனபூர்ணே தீனோது மீ கதா கரணி ஏன்னா பலாசபாவகன கதா கரண்டாவனா கெக்குமத் தீனான ஜனதாவின பலாசபாவ தின்னு ஒண்ணா அடுகானே பார்லிமெண்ட் மந்திரி ஒருட்டு இன்னும் மீ மீக்கென கதா கரண் மீக்கு கனபூர்ணே மீ விழா வேணா மீக்கு கதா விசராட்டுகினி அனுப்பே ஏக யோஜனா.
කරනවා හැබැයි කිසිදු කැබිනට් ඇමතිරෙක් මේලා සභාවේ නැහැ. කිසිදු කැබිනට් ඇමතිරෙක් මේ සභාව තුල නැහැ. කිසිදු නමුත් 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 ගරු මේ 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 ධනපූර්ණය ගැන කතා කරමින් ධනපූර්ණය ගැන සමා ගරු
ඔව් ගරු දලසලාපර මන්ත්‍රීතුමනි කැබිනට් ඇමතිතුරු නෑ කිව්වට දැන් මේ සම්බන්ධයෙන් අපේ අමාත්‍යතුමා තව සුවල්ප මොහොතකින් ඔබතුමාට දැනුම් දීලා තියෙනවා. විශේෂයෙන්ම රාජ්‍ය අමාත්‍යරයට මම මේ විවාදයේ දිගටම හිටියා. ඉතින් විශේෂයෙන්ම අර මන්ත්‍රීතුමාගේ යෝජනාව ගණපූර්ණේ සම්බන්ධයෙන් ඒක ඉතින් පාර්ලිමේන්තුව දැනගන්න ඕනේ. විශේෂයෙන්ම ඔබතුමාලා දැනගන්න යෝජනාවට ඉතින් කට්ටි තියාගන්න.
ඉන්නවා. Yes. Honourable Member Chandrasen.
ඔන්නේ පිළිවඳ ප්‍රශ්නයක් මතු කිරීමෙන් තහවුරු වෙනවා. අද වශයෙන්ම මේ 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 යෝජනාව සම්බන්ධයෙන් තියෙන අකමැත්ත. ඒ කියන්නේ නෑ මම කියන්නේ මේ ඔබ 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 මේ රීතියට අනුව වැඩ කරනවා නම් හොඳයි හැම එකටම. නමුත් මේ පොදු වැදගත්කමක් තියෙන ප්‍රශ්නයක කතා කරනකොට විවාදය ප්‍රමාද කරන්න මතු කරපු කරුණක්.
Honorable Dinesh Gunawardana. Honorable Harshadi Silva.
Honorable Chair, you know, I just walked into Parliament just now. I heard the bell and we walked right into the chamber. There were some other people with me. Yeah, are there? So there is no such, you know, don't make such allegations that, you know, we are not trying to disrupt this house at all. Thank you.
Honorable Dinesh Gunawardana.
Sabhapathitumani, Niyojaka Sabhapathitumani. අද දින විරුද්ධ පක්ෂ වෙනුවෙන්
yes just 1 minute you have 1 minute left okay you have 1 minute left
இதற்கிடையில் புதிய அரசியல் ஜாப் என்கின்ற ஒரு வரைவு நாடாளுமன்றத்தில் சமர்ப்பிக்கப்பட்டு அது தொடர்பில் நாட்டில் பல்வேறு கருத்து மோதல்கள் நிலைகள் தோற்றுவிக்கப்பட்டு வருகின்றன. பௌத்த தேரர்களின் எதிர்ப்பலைகள் நாளுக்கு நாள் அதிகரித்து வருகின்ற நிலைமை இன்று நாட்டில் தோற்றுவிக்கப்பட்டுள்ளது. எமது மக்களின் வாக்களை அபகரித்து நாடாளுமன்ற பதவிகளை எட்டி பிடித்து கொண்ட தமிழ் தரப்பினர் வாக்களித்த எமது மக்களையே பாதுகாக்க திறனியற்ற நிலையில் நாட்டில் ஜனநாயகத்தை பாதுகாக்கப் போவதாக கூறிக்கொண்டு இந்த ஆட்சியை காப்பாற்றி அதன் மூலமாக தங்களது சுயநலன்களை நிறைவேற்றிக் கொண்டு வருவதோடு எமது மக்களிடம் போய் எங்களிடம் கேட்டுத்தான் அமைச்சரவை தீர்மானங்கள் எடுக்கப்படும். நாங்கள் கூறித்தான் வடக்கு கிழக்கு மாகாணங்களில் இல்லாமை நடக்கும் என வீண் வம்பு பேசிக்கொண்டு அதே வாயால் இந்த புதிய அரசியல் ஜாப்பு விரைவில் சமஸ்தி இருக்கிறது, அது ஒருமித்த நாடு என்ற போர்வைக்குள் ஒளிந்து கொண்டிருக்கின்றது என்று எமது மக்களுக்கு வெளிப்படைத்தன்மை அற்ற ஒளிவு மறைவு அரசியலை நடத்தி கொண்டு கோழி ஒரே ஒரு முட்டையை இட்டுவிட்டு ஊர் முழுவதும் கொக்கரித்துக் கொண்டு திரிவதைப் போல் கொக்கரித்துக் கொண்டு திரிவதால் தான் இன்று இத்தகைய எதிர்ப்பு நிலை சகோதர சிங்கள மக்களிடையே ஏற்பட்டு வருகின்றது. அரசாங்கத்துடன் இணைந்து செயல்பட்டு சுகபோகங்களை அனுபவித்து வருகின்ற இந்த தமிழ் திறப்பு திட்டமிட்டு இத்தகைய எதிர்ப்புகளை பெரும்பான்மையின மக்களிடையே தூண்டிவிட்டு இதையே காரணம் காட்டி அதாவது எமது மக்களுக்கான தீர்வு திட்டத்தை கொண்டு வருவதில் சிங்கள தரப்பு எதிர்க்கின்றது. எனவே நாங்கள் சர்வதேசத்தை நாட வேண்டும், அதற்கு உங்களது வாக்குகளை தாருங்கள் என்று அடுத்து வருகின்ற தேர்தலில் எமது மக்களிடம் வாக்கு கேட்டு போக எண்ணியே செயல்பட்டு வருகின்றது என்றே தெரிய வருகின்றது. எம்மை பொறுத்தவரையில் அரசியல் ஜாப்பின் 13வது திருத்த சட்டத்தை முழுமையாக செயல்படுத்துங்கள். இதனையோ ஆதாரமாக கொண்டு படிப்படியான நிலையான அரசியல் தீர்வு நோக்கி முன்னோர்வோம் என்பதை தொடர்ந்தும் வலியுறுத்தி வருகின்றோம். அந்த வகையில்தான் இன்றைய நிலையில் முதலில் மாகாண சபைகளுக்கான தேர்தலை நடத்துங்கள், மாகாண சபைகளுக்கு உரிய அதிகாரங்களை முழுமையாக வழங்குங்கள், மாகாண சபைகள் மக்கள் பிரதிநிதிகளால் செயல்படுத்தப்படட்டும் என வலியுறுத்துகின்றோம். உரிய காலத்தில் தேர்தல்கள் நடத்தப்பட வேண்டும். தேர்தல் நடத்தினால் அந்த கட்சி வென்றுவிடும், இந்த கட்சி வென்றுவிடும், நாங்கள் தோற்றுவிடுவோம் என்றெல்லாம் எவரும் மன்னிக்கொண்டிருந்தால் இந்த நாட்டில் தேர்தல்களே நடைபெறாத ஒரு நிலை வந்துவிடும். எனவே இந்த நாட்டின் மாகாண சபை தேர்தலை உடனடியாக நடத்த வேண்டும் என்பதை வலியுறுத்தி சந்தர்ப்பம் கொடுத்ததற்கு நன்றி கூறி விடைபெறுகின்றேன். நன்றி.
தினேஷ் குணமாதன்
சபாபத்துமணி மேரட்டை அனுக்கிரம வியவஸ்தாவானு ஜனதாவட்ட ஹிமி பரமாதிபத்தி பலய ஆண்டுக்கிரம வியவஸ்தாவே நொத்தபிஹக்கு பலயக் லெஸ அந்தர்கத வீட்டு வேணும். ஏ சந்த பலையாய் சந்த பலையே பரமாதிபத்தி பலய தர்ஜனையக்கல நுகக்கு பவ கேவன மூலிக தேசபாலன சாவரைய எக்ஸஜாதிக பக்ஷ ரஜைய உள்ளங்கனே கல்லத்து வேணும். சந்தையாக்னதி பிரஜாதந்திரவாதே எக்ஸஜாதிக பக்ஷே ஆண்டுக்கு ஆண்டுவே பிரதிபத்திய பவட்ட பத்தெல்லாத்து வேணும். ஏ அனும பலாத்பாலன சந்தே அவரது எக்கஹமாரா கல் தபிமிங் ஹிதுவக்கார பாலன தந்திரையா கத்திக்கலா அது ஆர்த்திக அவுல் வேவி கடா வெட்டி திபெனும். பரிபாலனே ரட்டே கடா வெட்டி திபெனும். எதேனேதா வெட கட்டியத்தும் இட்டுவேணி நெத்தி சேவா பத்தியை கடா வெட்டின மே ஆரம்பகலே மே ஆன்வ பலாத்பாலன சந்த அவலங்கு கொட்ட தமங்க ஹித்துவக்கார பாலனே தியாத்கிரியுமே. ஏ பிரதிபலைய இதா பெஹதெளிவ மகாஜன உத்கோஷனே எதிரே பிப்ரவரி மாசி தகவண்ணிதா அப்பி தினாகத்த சந்தேங் விஜயகிரகணையாக அப்பட்ட லபாகண்ண புல்வங்கம தூணா இத்திஹாசே பலமு வரட்ட எக்ஸஜாதிக பக்ஷே நாயகத்துவே பவத்தின ஆண்டுவாக் ஹோ வென ஆண்டுவாக் மகாஜன சந்தேங் மேயாக்காரேட பராஜயட பத்வச்சி எக்கம அவஸ்தாவ பசுகி அவருத்து பிப்ரவரி மாசி தகவண்ணிதா எயின் பாடமக் இகனகென சந்தேட்ட ஹிமி கௌரவே தீமட்ட சூதானம் நதி கிரியாதமே உற்சாண கொட்ட திபெனும். தல சலா பெருமம் நதித்துமா இதிரிபாத் கர்மமே கல்தபென்ன விவாதி மேவென்ன விட்டு நகிநேர பலாத் உத்தரமேத பலாத் சபரகம் பவலாத் சபாவான் அவருது எக்கஹமாரத் இசே பலாத் சபாவான் மிஸ்ரவஹர திபெனும். உத்தர பலாத் வாயம்ப மத்தியம பலாத் சபாவால் அது ஏ ஆகாரம் மிஸ்ரவஹரல பலாசிச்சினும். தவட்டிக தவசகிங் பஸ்னாஹிர பலாத்தத் தக்குனு பலாத்தத் பலாத் சபாவால் விசுவாரினும். மே பிலிமந்த குமன பிரகாஷன் அக்ராமாத்தி துமா அத்துலு ஆண்டு கரத் ஏ விஸ்வாச கல நுகக்கி பிரகாஷ பவட பத்துகிட்டு வேணும். ஏ ஏ பசுபிம் அபி பலமும் பலாத் சபா சந்தைய நியமித தினேட்ட பெவத்வீமட்ட சித்தவுனு நடு தீந்துவாக் பிரகாஷேட பத்வீமெம் பசு ஏகியானி ஸ்ரேஷ்டாதி கரணே தீரணே கலா பலாத் சபா சந்தே கல்யமிய நுகக்கி கேலா ஏ உற்சாக ஆண்டு தருவா ஏ பிரதிக்ஷேபகலே ஜனமத விசாரணைக்கிங் பமனாய் பரமாதிபத்திய பலே ஹிமி சந்ததாயக்கியாங் இதிரேட்டு கீழ ஜனமத விசாரணைக்கிங் அனுமத உள்ளோத் பமனாய் பலாத் சபா சந்தே கல்யாக ஹக்கி கேல முகத ஆண்டுவக ரே வேணுவட்ட காந்தா பார்சவேட சந்தே இதிரிபத்வீம கேன மித்யா குமந்திரணக்காரி அத்துரு நியோக அத்துரு சன்சோதனையா கினல்லா ஏ அத்துரு சன்சோதனை விவாதகரண அவஸ்தாவேதி ஏட்ட அத்துலாத் கரா கருணு ராசியா பலாத் பலாத் சபா சாந்த கிரமே வினஸ்கரன் மென்சா தமாய் அதை சாந்தை நத்தி எதாப்பி மேக பார்லிமெண்ட் இது கியூவா என்சா எக்ஸஜாதிக பக்ஷே நாயகத்து எது முன் ஆண்டுவட்டு எதா விருத்த பக்ஷே லெச பெனி ஹிட்டபு எக்ஸஜாதிக பக்ஷே ஓனாக்கங் இஷ்டகரன பவ அதவின கொட்டாத் ஒப்பு கரல தேன டிஎன்ஏ விபக்ஷ நாயக சாந்தை துண்ணா சந்தே பாய் கேல ஜனதா விமுக்தி பெறமுள்ள சந்தை துண்ணா மே விதிய தமாய் தரு சபாபதி துணி துணிந்தா மத்திய ராத்திரி பேகமார பார்லிமெண்ட் கலந்தமே சந்தை விமசா சம்மத்தக்கரே சந்தைய நொபாத்தன குமாந்தரே சார்த்தக்கர கண்ண එය තමයි අද අපි මුහුණ දෙන අරමුදය. ඊට පස්සේ ඒ අනුව පත්කරගත්ත සීමා නීරණ කොමිසමේ වාර්තාව පැමිණියා. ඇමතිවරයා එදා ඉදිරිපත් කරා තමන්ට වාර්තාව භාරදීමෙන් පසු නියමිත කාල සීමාවට පාර්ලිමේන්තුවේ ඉදිරිපත් කරා මාර්තු මාසයේ කියවසරේ. වහා විවාදයට ගත යුතුව තිබුණා. අපි විවාදය ඉල්වා එය අනුමත කරන්න සාකච්ඡා කරන්න ඉල්වා. ගරු කථානායකතුමත් ඒක කල්දමමින් ඇවිල්ලා අගෝස්තු මාසෙ වෙනකන් කල් දැම්මා. මෙන්න දෙවැනි උත්සාහය ඡන්දය පැවැත්වීම වෙනුවට සභාවට ඒ යෝජනාව ඉදිරිපත් කිරීම කල් දැම්ම. අවසානයේදී ආණ්ඩුවටත් සිද්ධ වුණා ඒ නිර්දේශ ප්‍රතික්ෂේප කරන්න පාර්ලිමේන්තුවේ. පාර්ලිමේන්තුව යෝජනා ප්‍රතික්ෂේප කරා ආණ්ඩු පක්ෂයත් විපක්ෂයත් ජනතා විමුක්ති පෙරමුණ හැර. මේ දැන් ඊළඟ ප්‍රතිඵලය මොකක්ද? මේ සංශෝධිත පළාත් සභා සීමා නිර්ණය පිළිබඳ නිර්දේශය පාර්ලිමේන්තුව ප්‍රතික්ෂේප කරනු ලැබුවහොත් ඊළඟට තියෙන අග්‍රාමාත්‍යවරයාගෙන් නායකත්වයෙන් කමිටුවක් පත්කොට ඒ නිර්දේශ ලබාගෙන කථානායකවරයා විසින් ජනාධිපතිතුමාට යැවීම. මාස දෙකක් ඉක්කුත් මීමට පෙර අද වෙනතුරු මේ නිර්දේශ කථානායකතුමා විසින් ලබාගෙන මාස දෙක ඉක්කුත් වෙලා ඉවරයි. පාර්ලිමේන්තුවේ ඒ තීරණයයි අභියාචන කමිටුවේ තීරණයයි යවලා නැහැ අතිගරු ජනාධිපතිතුමා වෙත. දැන් ජනාධිපතිතුමා වෙත මේ වාර්තාව ඇහුවොත් ජනාධිපතිතුමාට පුළුවන්කම තියෙනවා ප්‍රකාශයට පත්කරන්න මේ මැතිවරණයේ කොයි ආකාරයෙන් පවත්වනවද කියලා. ඒ නිසා පාර්ලිමේන්තුවට මේ ගද ගේන යෝජනාව පසු හෝ ගරු කථානායකතුමා මේ තීරණය වාර්තාව බැඳී තිබෙනවා ජනාධිපතිතුමාට යවන්න. ඒ නොයවීමෙන් කථානායකතුමාද බොහෝ දුරට මේ කුමන්ත්‍රණයේ උගුලට අසු වූ නීතිය උල්ලංඝනය කරන පාර්ලිමේන්තුවක් ලෙස හැසිරෙනවයි කියන ටික සඳහන් කරන්න වීම කනගාටුයි. ඒ නිසා අපි කියන කරු කථානායකතුමාට වහාම මේක යැවීම ජනාධිපතිතුමා වෙස යැවීමෙන් පළාත් සභා ඡන්දය පැවැත්වීමේ කටයුතුවට ඇති කර තිබු උත්සාහ ධර්ණ අවහිරතාවයන් සියල්ල පරමාධිපත්‍ය බලය හිමි ජනතාවට ශ්‍රේෂ්ඨ අධිකරණය ඡන්දය කල් දාන්න බෑ කියපු කාරණයෙන් අවධානයටගෙන ඡන්දය පවත්වන්න අපි කටයුතු කරමු. මම කතාව අවසන් කිරීමට මත්තෙන් ඒ වගේම සඳහන් කරන්න කැමතියි. හිටපු අග්‍රමිනිස්ටර්කාරතුමා ඉතා පැහැදිලිව මේ පාර්ලිමේන්තුවේ කාරක සභා අවස්ථාවේදී සම්මත කරන ලද පනත අභියෝගයට ලක් කරපු වෙලාවේ අග්‍රමිනිස්ටර්කාර ඩෙප් මැතිතුමා විශ්‍රාමයන් ඉස්සෙලා දුන් නඩු තීන්දුව තුන් දෙනෙක් හිටපු ඒ ශ්‍රේෂ්ඨ අධිකරණ විනිශ්චය මණ්ඩලයෙන් එතුමා තනියම දුන්නා තීන්දුවක් මේක වැරදි විදිහට පාර්ලිමේන්තුව සම්මත කරලා තියෙන කියලා. එහෙම දුන්නු තීන්දුවෙන්වත් ආණ්ඩුව එතන අනිත් දෙන්නා ඒට එකඟ නොවුණු නිසා ඒ තීන්දුව බලංගු තීන්දුවක් නොවුණත් අග්‍රවිනිශ්චකාරවරයෙක් තනියම පාර්ලිමේන්තුව වැරදීමේ කරලා තියෙන වැඩේ කාරක සභා අවස්ථාවේදී මෙවැනි දෙයක් සම්මත කළ නොහැකි. එය සම්පූර්ණ පනතේ අරමුණු ප්‍රකාශිත අරමුණු වලට පැටහැනි කියලා දුන් තීන්දුවවත් පාර්ලිමේන්තුව හෝ පාර්ලිමේන්තුවේ සම්මත කරපු ඒ නීතිවේදීන් ගන්නේ නැහැ. අවසාන වශයෙන් අගමැතිතුමා ජනාධිපතිතුමා ප්‍රකාශ කළා තියෙනවා ඡන්දේ පවත්වන්න ඕනේ කියලා. මෙන්න අද පුවත්පතේ I just like to quote this and conclude my speech. 25th of January in Daily Mirror. Government will hold presidential election first. Minister Madhuma Bandara, Minister of Public Administration and Disaster Management, Ranjit Madhuma Bandara said, despite whatever claims of others, the government would hold the presidential election first and that the general and the provincial council elections would follow. What does this mean? The government's intention is very clear. Till November, there won't be any election other than a presidential election. This is the attempt of the government to suppress the rights of the voting people. Plus, it is not only the voters. The provincial council system is part of the constitution of our country. මේ ක්‍රියාමාර්ගයේ මගින් ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාව උල්ලංඝනය කිරීමේ ක්‍රියාමාර්ගයකට ආණ්ඩුව හැසිරලා තියෙනවා කියන කනගාටුවෙන් කියන්න ඕනේ. ඒ නිසා මැතිවරණ කොමසාරිස්තුමා බලාගෙන ඉන්නවා එතුමා වෙත නිවේදනයක් එනතුරු සූදානමින් දැන් මාස ගණනාවක් තිස්සේ මැතිවරණය පවත්වලා ජනතාවට පලාත් සභාවල් පත් කරන්න ඉඩ දීලා ආදායම උපයන ජනතාව හා සංවර්ධනයේ බහරව ඒ ප්‍රදේශයේ ඉන්න ජනතාවගේ සේවය කරන්න මේ අයිතිය වාම ලබා දීමේ ක්‍රියාමාර්ගයට අවතීර්ණ විය යුතුයි කියන ටික මේ අවස්ථාවේදී යලිත් අපි සඳහන් කරනවා.
Honorable Anaka Herat, you have 10 minutes.
Garu Mulasana Ruda Mantitumani, Obutuma Mulasana Inna Vassavaka, Vatan Swalpa Katakaran Levin Pilibandu Satura Patinoa. If again Visheshema Abhi Sapurugumua Danata Hatiata, we Garu Dala Salahapero Matuma Disutivan Tenoa. එම සභාව කල් තැබීමේ යෝජනාව පාර්ලිමේන්තුවට අද දින ඉදිරිපත් කිරීම පිළිබඳව අද වෙනකොට සබරගම පළාත් සභාව ඇතුළු පළාත් සභා තුනක් වර්ෂ එකහමාරකට වඩා වැඩි කාලයක් විසිරුවා හැරලා මැතිවරණයක් පවත්වන්න නැතුව කටයුතු කරලා තියෙනවා. ඒ වගේම තවත් පළාත් සභාවන් තුනක් මාස 4කට වඩා වැඩි කාලයක් අද විසිරුවා හැරලා පළාත සභාවක් නැති තත්ත්වයට පත් වෙලා තියෙනවා. ඉතින් අපි අද මේ 13 වෙනි සංශෝධනය ගැන කතා කරනකොට මේ 13 වෙනි සංශෝධනය එදා එක්සත් ජාතික පක්ෂය රජය එවකට රජය ගේන්න උනේ විශේෂයෙන්ම උතුරු පළාතේ ඉන්න දමිළ ජනතාවට යම් කිසි අසාධාරණයක් වුණා කියලා එහෙමත් නැත්නම් ඒ ප්‍රදේශවල ඉන්න ජනතාවගේ අයිතීන් ශක්තිමත් කිරීම සඳහා තමයි මෙම පළාත් සභා ක්‍රමය අපේ ලංකාවට හඳුන්වා දුන්නේ. නමුත් කනගාටුවේ වුණත් කියන්න ඕනේ කාරණේ තමයි අද වෙනකොට මේ පාර්ලිමේන්තුවට ව්‍යවස්ථා වාර්තා හෝ ව්‍යවස්ථා කෙටුම්පත් ඉදිරිපත් කරන්න ආණ්ඩුව ඇතුළේ අර TNA සම්දානයේ විශේෂයෙන්ම සුමන්තිරන් මන්ත්‍රීවරයා කටයුතු කරනවා. ඒ කටයුතු කරන්නේ මොකද්ද? ෆෙඩරල් පාලනයක් එහෙමත් නැත්නම් 13ට වඩා ඉහළ ගිය පළාත් සභා ශක්තිමත් කරන්න අපේ රටේ ව්‍යවස්ථාව අලුත්ම ව්‍යවස්ථාවක් ගෙනල්ලා දාන්න ඕනේ කියන එක. ඉතින් එහෙම කියලා අපි උතුරු පළාත් සභාව විසිරුවා හැරලා අද මාස 4ක් 5ක් වෙන කාලයක් යනකොටත් තව වෙනකන් අපි දැක්කේ නැහැ එක වචනයක් ඒ කණ්ඩායම මේ පළාත් සභා මැතිවරණය ගැන කතා කරනවා. එමත් නැත්නම් ජනතාවට අද නැති වෙලා තියෙන අයිතීන් පිළිබඳව ඒ ප්‍රදේශයේ කතා කරනවා අපි දැකලා නැහැ අහලා නැහැ. ඒක නිසා ඒ පිළිබඳව අපි කනගාටුවට පත් වෙනවා. සැබෑවටම මේ ප්‍රදේශයේ ජනතාව වෙනුවෙන් මේ ව්‍යවස්ථාවක් ගේන්න ඕන නම් පළවෙනියටම තියෙන්නේ මේ අසාධාරණ ලත් වෙලා තියෙන ප්‍රජාතන්ත්‍රවාදී නැතුව තියෙන පළාත් සභා මැතිවරණයක පවත්වන එකයි. ඒක අපි එදා මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ ආණ්ඩුව අකවානු තුලදී අපිට හැකියාව ලැබුණා. අපි පරාජය දැක දැක පරාජය වෙනවා කියලා දැනගෙන එදා 2013 වෙද්දී පළාත් සභා මැතිවරණයක් යුද්ධය අවසන් වෙලා වසර 30කට පස්සේ ප්‍රථම වතාවට උතුරු පළාතේ සහ උතුරු පළාතේ අපිට පවත්වන්න හැකියාවක් ලැබුණා. ඉතින් ඇත්තටම මේ පළාත් සභාවෙන් ජයග්‍රහණය කරපු කණ්ඩායම පළාත් සභාවේ ඒ ජනතාවගේ සේවය හරියාකාරයෙන් ලබා ගත්තද නැද්ද කියන එක නම් අපි දන්නේ නැහැ. ඒ කෙසේ වෙතත් අද තියෙන තත්වය තමයි එදා පසුගිය වර්ෂයේ 2017 වර්ෂයේදී සබරගම පළාත් සභාව විසිරවන්න ඕන මෙන්න කියලා දවස් දෙකක් තියෙද්දී පළාත් සභා පනත ගෙනල්ලා ඒක වගන්ති දෙකක් පමණක් සංශෝධනය කරන්න කියලා ඉදිරිපත් කරලා අවසානයේ සංශෝධන 28ක් ඒක ඇතුළත් කරලා රෑ 8 වෙනකම් මේ පාර්ලිමේන්තුව ඇරලා තියලා මේ පළාතේ තියෙන මැතිවරණය නැති කරලා දැම්මා. ඊළඟට සීමා නිර්ණය වාර්තාව පාර්ලිමේන්තුවේ ඉදිරිපත් කරලා ඒ ඉදිරිපත් කරපු අමාත්‍යවරයා ඇතුළු සෑම සියලු දෙනාගේම විරෝධතාවයෙන් ඒ පරාජය කරා. ඒ පරාජය කළා අගමැතිවරයාට එදා අවස්ථාවක් ලැබුණා. මාස දෙකක් ඇතුළතදී එතුමාගේ වාර්තාව පාර්ලිමේන්තුවට එවන්න නැත්නම් ජනාධිපතිවරයාට ඉදිරිපත් කරන්න. නමුත් අද වෙනකොට මාස 6ක් පමණ කාලයක් ගිහිල්ලා තියෙනවා. නමුත් තව වෙනකන් එම වාර්තාවක් ලබා දීලා නැහැ. මේක තමයි ඇත්ත තත්වය. අද ආණ්ඩුව හැටියට මේ මැතිවරණය තියෙන එකට බය දඟලන්නේ. ඉතින් අපි බැලුවොත් එහෙම මේ තුලින් මේ රටට එවැගේම මේ පළාත්වලට වෙලා තියෙන හානිය දිහා විශේෂයෙන්ම පළාත් සභාවට ප්‍රධාන විෂයන් ගණනාවක් අයිති වෙනවා. විෂයන් 36ක් තියෙන පළාත් සභාවට අයත් වෙනවා. ඒ 36ේ ප්‍රධාන දේවල් දිහා බැලුවාම සෞඛ්‍ය, අධ්‍යාපනය, ඊළඟට ප්‍රවාහනය, මේ සියල්ලක්ම අපේ රටේ සමස්ත ජනතාවට, ග්‍රාමීය මට්ටමේ ජනතාවට ඉතාමත් වැදගත් කාරණයක්. අපි අධ්‍යාපනය දිහා කතා කරොත් මධ්‍යම රජයට එමත් නැත්නම් මධ්‍යම රටය යටතේ තියෙන ජාතික පාසල් තියෙන්නේ මුළු රටේ සමස්ත පාසල් 9000 ගානකින් 328ක් පමණයි. අනෙක් සියලුම පාසල්වල සියපුලුම පරිපාලනය ඒ සඳහා මුදල් ප්‍රතිපාදන වෙන් කරන්නේ පළාත් සභාව මගින්. අද වෙනකොට මේ පළාත් සභාව නියෝජනය කරන මන්ත්‍රීවරු නැති නිසා පළාත් සභාවක් අක්‍රිය වෙලා තියෙන නිසා අද බොහෝ දුරට ඒ පාසල්වල සංවර්ධනය නැවතිලා තියෙනවා. ඔබතුමා දන්නවා අපේ ප්‍රදේශයේ මාවනැල්ල කොට්ටාෂේ බදුරියා කියන පාසලේ පසුගිය වර්ෂයේ අවසාන කරන්න තිබ්බ ගොඩනැගිල්ලක් කෝටි 4ක් පමණ මුදල් ලැබිලා නැහැ. ඊළඟට ඒ වගේ මට පාසල් ගණනාවක් කියන්න පුළුවන්. මුදල් ලැබිලා නැති නිසා, ඒ මුදල් වෙන් කරපු නැති නිසා, පරිපූර්ණ හරියාකාර අනුමත කරපු නැති නිසා ලැබිලා නැහැ. ඒ වගේම සෞඛ්‍ය අංශයෙන් බැලුවාම ඊයේ පෙරේදා දිනවලදී අපි මාධ්‍ය දැක්කා, පත්‍රේ දැක්කා, බලංගොඩ රෝහලේ හදිසි ඒකකය වෛද්‍යවරු නැති නිසා වසා දානවා කියලා. අද වෛද්‍යවරුන්ගේ හැඟියක් තිබුණත් ඒ පිළිබඳව කතා කරන්න නියෝජනය කරන එක මන්ත්‍රීවරයෙක් නැහැ, එක අමාත්‍යවරයෙක් නැහැ. ඒ වගේම වෙනත් තනතුරුවල කටයුතු කරන්න කිසි කෙනෙක් නැති වුණාට ඒ පිළිබඳව හොයා බලන්න කෙනෙක් නැහැ. ඒ වගේම තමයි ප්‍රවාහන අංශය වේවා, කෘෂි කර්මය වේවා, ඒ සෑම සියලු අංශයක්ම දිහා බැලුවාම මේක එක හා සමානයි. ඊළඟට මෙම පළාත් සභා අද වෙනකොට මුදල් අමාත්‍යවරයෙක් නැහැ, ඊළඟට අමාත්‍ය මණ්ඩලයක් නැහැ, ගිනුම් කාරක සභාවක් නැහැ, සභාවේ මන්ත්‍රීවරු නැහැ. අවසානයේ එක පුද්ගලයෙක් ඇතුළු නිලධාරීන් කණ්ඩායමක් තමයි මේකේ පරිපාලනය සියල්ලක් ක්‍රියාත්මක කරන්නේ. පළාත් සභාව සෑම වර්ෂයකම අයවැය ඉදිරිපත් කරලා සැලැස්මක් ඇතුව ලබන වර්ෂයේද මුදල් ප්‍රතිපාදන වෙන් කරන්නේ. ඉතින් එහෙම මුදල් ප්‍රතිපාදන වෙන් කරලා සැලසුමක් ඇතුව ක්‍රියාත්මක කරපු පළාත් සභා සියල්ලක් අද අවිධිමත් සැලසුමක් නැති ආණ්ඩුකාරවරයාගේ යටතේ තියෙන පළාත් සභාවන් බවට පත් වෙලා තියෙනවා. ඊළඟට මේ ආණ්ඩුකාරවරයාට ඇත්ත වශයෙන්ම පරිපූර්ණක අනුමත කරන්න හැකියාව තියෙනවද නැද්ද කියන එක අද ගැටලුවක් බවට පත් වෙලා තියෙනවා. 13 වෙනි සංශෝධනයට අනුව පරිපූර්ණක ඇසමෙන්තු අනුමත කරන්න ආණ්ඩුකාරවරයාට හැකියාවක් නැහැ. අද කිසිදයක් අනුමත කරන්නේ නැහැ. ඒ අනුමත කරන්න නැතුව ඕනෑ විදිහට මුදල් වෙන් කරනවා. ඊළඟට ඒ සමහරක් නිලධාරීන්ගේ අව සමහරක් නිලධාරීන්ගේ අවශ්‍යතාවය
2 more minutes.
අවශ්‍යතාවයට අනුව යම් යම් සංවර්ධන කටයුතු කරනවා. සමහරක් ඒවට මුදල් වෙන් කරනවා. සමහරක් ඒවට මුදල් වෙන් කරන්නේ නැහැ. ඒ වගේ බොහොම ගැටලු තියෙනවා. පළාත් සභාවක් තිබුණා නම් එදා අමාත්‍ය මණ්ඩලයේ ඉන්නවා. ඒ අමාත්‍ය මණ්ඩලයේ ගන්න තීන්දුව වලට විරුද්ධ වෙනවා නම් ඒකට විපක්ෂයක් හිටියා. නමුත් අද ආණ්ඩුකාරවරයාටත් ඒ වගේම රජයේ නිලධාරීන්ටත් පළාත් සභාවේ ඉන්න නිලධාරීන්ටත් අවශ්‍ය ආකාරයට සමහරක් වෙලාවට හැම එක්කෙනාම මම කියන්නේ නැහැ නමුත් පළාත් සභාවේ සමහරක් නිලධාරීන් අත්නොමෙතික ක්‍රියාමාර්ග ගන්න පුළුවන්. ඒ තුලින් නොයෙකුත් දූෂණ ඇති වෙන්න පුළුවන්. නමුත් ඒක හොයලා බලනවත් අද කවුරුවක් නැති තත්වයකට පත් වෙලා තියෙනවා. ඒ නිසා අපි විශේෂයෙන්ම මේ අවස්ථාවේ අපි ඉල්ලීම කරන්න මේ රජයෙන් මැතිවරණයකට යා යුතුයි. අපි දැක්ක ඊයේ මාධ්‍යයේ අමාත්‍යවරයෙක් කියනවා අපේ නීතියානුකූලව තියෙන්නේ ජනාධිපතිවරණය කියලා. එතුමාට කියන්න කැමති මේ අවුරුදු එකහමාරකට වැඩි කාලයක් පළාත් සභාව තියන්න නැතුව මොකද්ද මේ නීතියක් ගැන කතා කරන්න කියලා. ආණ්ඩුවේ අපි ආණ්ඩුවට කියනවා ඉතිහාසයේ හැමදාම මැතිවරණ හකුලා ගත්ත හැම අවස්ථාවක අවසානයේ හකුලා ගත්ත ආණ්ඩුව පරාජය වෙලා තියෙනවා. ඒකේ හොඳම නිදසුන තමයි පසුගිය වර්ෂයේ තිබ්බ පළාත් පාලන මැතිවරණයේදී අවුරුදු දෙකහමාරක් පමණ පළාත් පාලන මැතිවරණේ තියන්න නැතුව පරක්කු කළා පරක්කු කළා අවසානයේදී අන්ත පරාජයකට පත් වෙන්න සිදු වෙනවා. ඒක නිසා අපි කියනවා මේ පළාත් සභා මැතිවරණේ තියන්න ගොඩින් බේර ගන්න පුළුවන් අඩුවෙන් පරාජය වෙන්න පුළුවන් ආකාරයට දැම්මම තියලා පරාජය වෙන්න එහෙම නැත්නම් අන්ත පරාජයකට ලක් වෙන්න වෙනවා. මොකද අර පිස්සු හැදුණු බල්ලන්ව නාවන්න ගෙනියනවා වගේ තමයි ආණ්ඩුව මැතිවරණ වලට ගෙනියන්න වෙන්නේ කියන එක කියා සිටමින් මම නවතිනවා.